તારીખ 27/10/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 530 531 અને 532 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 236
કઈ જાતની ભક્તિથી મોક્ષ મળે
એવું કઈ ખબર નથી.
જગતની અંદર ત્રણ પ્રકારે માર્ગ પ્રચલિત છે. એક જ્ઞાન માર્ગ પ્રચલિત છે, એમાં જ્ઞાન કયું જ્ઞાન એ ખબર નથી લોકોને. એક ક્રિયા માર્ગ પ્રચલિત છે, તો કઈ ક્રિયા એ ખબર નથી. એક ભક્તિ માર્ગ પ્રચલિત છે, તો કઈ ભક્તિ એની ખબર નથી. પણ ત્રણ પ્રકારે માર્ગની વાતો ચાલે છે, જાણી જાણી પ્રસિદ્ધ પણ થોડું વાતો ચાલે છે. જ્ઞાન માર્ગ સાચો, ક્રિયા માર્ગ સાચો કે ભક્તિ માર્ગ સાચો ખબર નથી. એટલે પછી જેને જેનો પક્ષ છે, અનુરાગ છે, એનો આગ્રહ રાખીને વિવાદ કરે છે. જ્ઞાન માર્ગ વાળા એમ કે છે કે આ ક્રિયા માર્ગ વાળા અંઠામાં મહેનત કરે છે, ગમે એટલી મહેનત કરેલી જ્ઞાન મોક્ષ થવાનો છે. ત્યારે ક્રિયા વાળા એમ કે ગમે એટલું જ્ઞાન કરે ને, પણ ક્રિયામાં આવ્યા પછી મોક્ષ થશે ત્યાં સુધી નહીં થાય. માટે અમે સાચા છીએ અને આવવું પડશે. અમે જ્યાં જ્યાં જે કરીએ છીએ એ જેને કરીએ છૂટકો. ભક્તિ વાળા એમ કે છે કે બેનું ત્યારે રગાડે ચડી જશે. ભક્તિ જેને કોઈ સાધન નથી જગતમાં. કયું જ્ઞાન, કઈ ક્રિયા અને કઈ ભક્તિ, એ ત્રણેય જુદા જુદા માને છે. વસ્તુતા એ મોક્ષ માર્ગની અંદર જ્ઞાન ક્રિયા અને ભક્તિ સાથે જોડાય છે. એક જ પર્યાયની ત્રણેય વિશેષતાઓ છે. સાધકની એક પર્યાયની અનેક વિશેષતાઓ માહિતી આ એક ત્રણ વિશેષતા છે. વિશેષતાઓ તો ઘણી છે, કેમ કે અનેક ગુણ પ્રગટ્યા છે. સર્વગુણાંશ શૂન્યત્વ છે, અનંત ગુણ પ્રગટ થયા છે. એમાંના કોઈ કોઈ ગુણોથી વાત થાય છે, કોઈ જ્ઞાનીને પુરુષાર્થમ કહેવામાં આવે છે, કોઈ જ્ઞાનીને શાંત મૂર્તિ પ્રસન્ન મૂર્તિ કહેવામાં આવે છે, પુરુષાર્થ મૂર્તિ કહેવાય, કોઈ નાના અવતાર જ્ઞાન મૂર્તિ કહેવામાં આવે છે. એ તો જુદા જુદા ગુણથી વાત કરવાની પદ્ધતિ છે. એ પદ્ધતિ અને શૈલી પકડીને આગ્રહ કરે, કોઈ શૈલીનો આગ્રહ કરે અને એમાંથી વાદ વિવાદ વિતંડાવાદ ઉભા થાય, એ સ્થૂળપણે પણ સમજણમાં આવ્યા નથી. સૂક્ષ્મપણાની વાત નથી, પણ સ્થૂળપણે પણ સમજણમાં આવ્યા નથી. શાસ્ત્રકાર તો એમ કહે છે કે વિવાદ વિવાદ કરવાનો આગ્રહ ક્યારે જીવને થાય, કે જ્યારે જીવને ક્ષોભનું અહમ પણ થાય, ત્યારે બહિર્લક્ષી જ્ઞાનમાં અહમભાવ થાય અને એનો આગ્રહ થાય. પોતે વિચાર્યું તે જ બરાબર, હું કહું તે જ સાચું, તમારું ખોટું ને મારું સાચું, આ બધો પ્રકાર છે. જીવને અસાય વધારવાની પ્રવૃત્તિમાં નિમિત્ત થાય છે.
ભક્તિના
સ્વરૂપ ની ખબર નથી, જ્ઞાનના સ્વરૂપ ની અંતરલક્ષી જ્ઞાન શું છે એની ખબર નથી, અને સ્વરૂપ સ્થિરતારૂપ પરિણમન ની ક્રિયા શું છે એની પણ ખબર નથી. ત્રણ માંથી એક નો પત્તો લાગે એવું નથી.
જ્ઞાન હોય ભક્તિ સ્ફુરિત ન થાય તો બને નહીં,
બને જ નહીં. ભક્તિ તો બહુમાન છે. જ્ઞાને મૂલ્યાંકન કર્યું કે નહીં, મૂલ્ય આંખ્યું કે નહીં, મૂલ્ય આંખ્યું તો શું થયું, બહુમાન આવ્યું કે નહીં, એ જ ભક્તિનું સ્વરૂપ છે. ભક્તિને જ્ઞાન જુદા રહી શકતા નથી. ભક્તિ ક્યાંક રહે ને જ્ઞાન ક્યાંક રહે એવું કોઈ દી બંધન નથી. ભેદભાવ જરીએ છે, અવિનાભાવી પર્યાયો છે. એ બધી સર્વગુણોની એ અવિનાભાવી પર્યાયો છે, સાથે જ રહેવા માટે સર્જાયેલી છે. એટલે અહીંયા તો કીધું બધું ભક્તિ જ્ઞાન નો હેતુ છે, જ્ઞાન મોક્ષ નો હેતુ છે. માટે એવું કઈ નથી કે અભણ હોય એને એવું કઈ ન થાય, એવું કઈ નથી. कभी डर गया था कौन से चले राम राम जी बाबा का जैसे जय सिंह भाई बाबा बुनिया अक्षर ज्ञान का રામજી કાગળ કોક નહીં બને પુત્ર વાંચે બીજા વાંચે ને અર્થ કરે પોતે અક્ષર જ્ઞાન બીજાને અર્થ કરે પોતે એવું બોલે છે હજારો માણસો શ્રીમદ જે નામ છે સેંકડો માણસો નહીં હજારો માણસો આજુબાજુ પટેલી આવી
જીવ માત્ર જ્ઞાન સ્વભાવે છે જીવ છે બધા માત્ર જીવ માત્ર કોઈ બાકી નથી જ્ઞાન સ્વભાવ ભવ્યને પણ જ્ઞાન સ્વભાવ છે ભવ્યને પણ જીવ માત્ર જ્ઞાન સ્વભાવે છે ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે બહુમાન વધે એટલે જ્ઞાન નિર્મળ થાય જેટલું બહુમાન વધારે આવે એટલું જ્ઞાન નિર્મળ થાય કોના પ્રત્યે બહુમાન આવે છે કે જેને મોહનો નાશ કર્યો છે એના પ્રત્યે બહુમાન આવે છે તે સત્પુરુષ છે તે શ્રી ગુરુ છે તે સર્વજ્ઞ દેવ છે બધા મોહનો નાશ કરેલા છે જેને મોહનો નાશ કર્યો છે એવા ધર્મી પ્રત્યે જેને બહુમાન આવે જ્ઞાન નિર્મળ થાય છે જ્ઞાન થાય છે એટલું ન કહ્યું અહીંયા એટલું જ્ઞાન થાય છે એમનું કહ્યું એનું જ્ઞાન નિર્મળ થાય છે એમ કહ્યું કેમ કે જ્ઞાનમાં બે ભેદ મલિન જ્ઞાન ને નિર્મળ જ્ઞાન પરલક્ષી જ્ઞાન ને સ્વલક્ષી જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન એનું જ્ઞાન નિર્મળ થાય છે નિર્મળતા છે એ બીજી ચીજ છે એને વિશુદ્ધિ કહે છે શાસ્ત્ર સમ્યક દર્શન પહેલા જે પાત્રતાની અંદર નિર્મળતા ગણી છે એને એટલી કશાયની મંદતા નથી લીધી એને વિશુદ્ધિ કરી છે અને એ ચર્ચા કરી પરમાર્થ વચની કામ બનાસ કે તું એમાં કઈ વિશુદ્ધિ માનસ કે નથી માનતો માને છે તો તને ધન્ય છે નથી માનતો તો કે તારું હોનાર એવું છે શું કરું તો શું કરે માણસ બે ભાગ પાડી દે છે સમ્યક દર્શન પછી શુદ્ધિ એ પેલા એટલો મન કસાય ને મન કસાય એટલે પુણ્ય ને પુણ્ય તો એ કે પતિ ગુદા નાનું નાખી દીધું કપડું નાખી દીધું એવું નથી ચાલતું એમાં પણ વિશુદ્ધિ છે વિશુદ્ધિના તો કર્ણમાં બહુ જરૂરી જ્યાં એક એક પરિણામના તારતમ્ય ભેદના હિસાબ કિતાબ થાય છે જે કરવાનું એમાં તો બહુ ભેદ લીધા છે જેમ કે તીર્થંકર નામ કરવાનો દીપ કરવાનો થાય છે અને તે ધર્માત્માને બીજા દ્રષ્ટિને તો ધર્માત્મા તો ઘણા છે જેટલા ધર્માત્મા છે એ બધા મોક્ષ માર્ગે છે એમાં કોક જીવને બંધાય છે બાકીના નથી બંધાતું એનું શું કારણ છે શું કારણ છે સમ્યક દર્શન કારણ છે સમ્યક જ્ઞાન કારણ છે સમ્યક ચારિત્ર કારણ છે સમ્યક પુરુષાર્થ કારણ છે શું કારણ છે કયા ધર્માત્મામાં એ સમ્યક પરિણામ નથી ભાવ
તો કે એને વ્યવહારે આઠંગ છે, જે નિશ્ચય આઠંગ છે, સમ્યક દર્શન છે. કારણ કે આ તો ત્વચાનું સ્થાનથી બંધાય છે. આમાં કે મુનિ દિશા આવે તો દર્શન કે નામ પ્રકૃતિ બંધાય એવું કઈ નથી. તો ચોખાનું સ્થાનમાં અત્યારે શ્રેણીક રાજાને ચાલુ છે, કહીને આપ્યું મુનિ થયા નથી, સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી મુનિ થયા જ નથી. અહીંયા થયું મહાવીર ભગવાનના સમયમાં કહી નાખ્યું ગયા છે. નિકાંક્ષિત માંડીને પ્રભાવનાને વાત્સલ્ય સુધીના છે એ બધા એને છે, કોઈને ઓછા નથી. એક સમ્યક દ્રષ્ટિને નિશ્ચય આઠમ અને વ્યવહાર આઠમ હોય જ છે. ઓછા ઉત્તર દેખાવ આવે ઉદય ભાવ અનુસાર, એ ઉદય ભાવનો વિષય છે. વ્યવહાર તો જેને જુઓ ઉદય, એ ઉદય અનુસાર છે. તો પછી આમને શું છે? કર્ણાનુયોગના શાસ્ત્રની અંદર એ વાત આવે છે કે એક ચોક્કસ પ્રકારની વિશુદ્ધિ છે, શુદ્ધિ નથી. કેમ કે શુદ્ધિ કર્મ બંધનનું કારણ નથી. મંદ કસાય તો મંદ કસાય તો બધા નથી ગઈ, બધાને ત્રણ ચોકડી રહી, એમાં બીજો કોઈ મોટો ફેરફાર નથી. તીર્થંકર ગોત્રનું સંકાર તો કે ચોક્કસ પ્રકારની વિશિષ્ટ છે. બે અભ્યાસી લોકો છે, સમજો આવો કોઈ પ્રકાર છે. રાગ તો બીજાને હોય છે, રાગ બીજાને હોય છે, બીજાને નથી હોતો. ચોથા ગુણ સ્થાને રાગ તો હોય જ છે, બીજાને પણ રાગ હોય છે. તીર્થંકર ને હોય ને બીજા ધર્મ ધર્માત્મા પણ હોય છે. એ વિશુદ્ધિ છે, ખાસ પ્રકારની વિશુદ્ધિ છે એમ વાત છે. જેને લઈને એ પ્રકાર ઉભો થાય, એ ચોક્કસ પ્રકાર છે, વિશિષ્ટ પ્રકાર જ છે કે જે જીવના પરિણામમાં હોય છે અને બીજા જીવના પરિણામમાં નથી હોતો, એ પ્રકાર છે. ખબર નથી તો ગમે તારે ફાડી નાખશે. એને હીરો રમવા આપો, દાગીનો રમવા આપો, તો દાગીના નો ઘા કરશે, રમકડા નો ઘા કરે, દાગીના નો ઘા કરે. એને એ રમકડું છે, એ રમકડું ઓળખાણ વગર કેવી રીતે કિંમત આવે? ખબર જ ન હોય કે એટલે જ્ઞાન ભક્તિ નું કારણ છે. ભક્તિ જ્ઞાન નું કારણ છે, આપોઆપ એકબીજાના પૂરક થાય છે. અથવા ભક્તિ ઓળખાણ કરવા માટે સ્વાધ્યાય છે. એમ હા ઉદાહરણ રાખે કે હવે આપણે આવે તો રુચિ હોય નહીં સ્વાધ્યાય. એમાં કે સ્વાધ્યાય નકામો છે, પતિ બીજા વિશુદ્ધિ છે. અને મંદતા કયો તો સ્થૂળ સ્થૂળ વિષય થઈ જાય છે, શુદ્ધિ કયો તો શુદ્ધિ બંધ નું કારણ નથી. એટલે એને એક ત્રીજું નામ આવ્યું વિશુદ્ધિ ગઈ. મંદતા ખરી, પણ એ સામાન્ય તો ઘણા એવી મંદતા તો હોય. મંદતા ની મંદિર ગઈ ખરી તો એક પ્રકાર તો હોય, આ ચોક્કસ પ્રકાર લઈ એ પ્રકારની એની વિશુદ્ધિ. એવું કઈ નહીં, ચોથું ગુણ સ્થાન છે, ચોથું ગુણ સ્થાન છે. પાંચમું નથી, પાંચમા વાળો ન બાંધે, છઠ્ઠા હાથમાં વાળો ન બાંધે, ચોથા વાળો બાંધે. કેમ એના ગુણથી ઉપરના ગુણ સ્થાન વાળા હોય જુઓ, તો તીર્થંકરે હોય શ્રીખંડ તીર્થંકર વાંધે. અને એ જ વખતે વિધિમાન બીજા મુનિ હોય, બીજા પાંચમા ગુણ સ્થાન વાળા હોય, એને ના મૂંઝા. એક પ્રકાર જુદો છે એમ કેવું છે, પરિણામ નો એ પ્રકાર જુદો છે. નિર્મળ જ્ઞાન મોક્ષ નો હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાન ને આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી. શું કહેવું છે? જ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયા વિના આવૃત થવું એટલે અહીંયા પ્રગટ થવું, અહીંયા આવરણની વાત નથી, આવવાની વાત છે. આવૃત્તિ અને નિવૃત્તિ, નિવૃત્તિ નિવારણ કાઢવું, આવૃત્તિ. સંપૂર્ણ જ્ઞાન ઉત્પન્ન થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી, એટલે છદ્મસ્તો હોય ને મોક્ષ હોય એ વાત પણ મને લાગતી નથી. અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષા જ્ઞાન સમાઈ જાય છે એમ કહેવાની પણ જરૂર નથી. કહેવાની જરૂર નથી કે એને ભાષા જ્ઞાન હોય કે ન હોય. જ્યારે કોઈ ચીજ જાણવી બાકી નથી રહેતી તો ભાષા જ્ઞાન તો એની પાસે કાંઈ નથી, બધી ભાષાનું જ્ઞાન એની અંદર આવી જાય છે. અનંતમાં ભાગે એ તો અનંતમાં ભાગે આવે છે, કેમ કે ભાષા જ્ઞાન મર્યાદિત છે, ભાષા જ મર્યાદિત છે. ભાષા જ્ઞાન મોક્ષ નો હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય એવો કોઈ નિયમ સંભવતો નથી. માટે અભણ અને ભણેલો એને આ માર્ગની અંદર કાંઈ એ દ્રષ્ટિએ એને કોઈ વધારે ભણેલાને વિશિષ્ટ ગણતા આપવામાં આવે એવું કાંઈ નથી. એ અભણ સંબંધીનો પ્રશ્ન લીધો છે. 25મો પ્રશ્ન છે કે કૃષ્ણાવતાર અને રામાવતાર એ વાત ખરી છે? અત્યારે જે હિન્દુ સંપ્રદાય છે એની અંદર આ મોટો પંથ છે કૃષ્ણ અવતાર અને રામાવતાર, એમ હોય તો તે શું, એ અવતાર એ શું હોય? પાંચ પ્રશ્ન છે આ પેટામાં, તો આ બે પ્રશ્ન દેખાય છે પણ ખરેખર પહેલામાં જ તે ચાર ત્રણ પ્રશ્ન છે. કૃષ્ણાવતાર ને રામાવતાર એ ખરી વાત છે, એમ હોય તે શું, એ ઈશ્વર એ સાક્ષાત ઈશ્વર હતા? ત્રીજો ચોથો કે ઈશ્વરના અંશ હતા, ઈશ્વર હતા કે ઈશ્વરના અંશ હતા? ચાર પ્રશ્ન થઈ ગયા. પાંચમો તેમને માનીને મોક્ષ થાય કે ન થાય, એમની માનતા રાખી હોય તો મુખ થાય કે ન થાય, રામ ભક્ત તરે કે ન તરે, કૃષ્ણ ભક્ત તરે કે ન તરે, આ સીધો સવાલ છે. એ ઈશ્વર હતા કે ઈશ્વરના અંશ હતા શું હતું, શું અવતાર એટલે શું, આ એક પ્રશ્નમાં પાંચ ઘૂસાડ્યા છે ગાંધીજીએ. ઉત્તર કે બંને મહાત્મા પુરુષ હતા, હું એટલું સ્વીકારું છું, ઈશ્વર હતા એમ નથી સ્વીકારતો, પણ બંને મહાપુરુષ જરૂર થયા છે, કોઈ સાધારણ પુરુષ નહોતા, એ જરૂર મહાપુરુષ હતા, મહાત્માઓ હતા એમાં કોઈ મારે શંકા નથી. એવો તો મને પણ નિશ્ચય છે, એનો મને પણ નિર્ણય છે, નિશ્ચય છે. આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા, આત્મા હોવાથી કોણ ઈશ્વર નથી? આત્મા હોવાથી તો બધા જીવો ઈશ્વર છે, માટે તે પણ આત્મા હતા માટે ઈશ્વર છે. હું એ ઈશ્વર નહોતા એમ એકાંતે નિષેધ કરવા માંગતો નથી, એને ઈશ્વર તરીકે માનવા કે નહીં, તો કે એકાંતે માનતો નથી, એકાંતે નથી માનતો એમ પણ નથી. હવે તો મારે સમજવું હોય તે સમજો કે આત્મા હોવાથી તે ઈશ્વર હતા, બાકી તો સર્વ આવરણ તેમને મીટ્યા હોય તો તેનો મોક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. જો એમને આત્મા ઉપર જે આવરણ હોય છે અને આત્માનું જે ઐશ્વર્ય પ્રગટ કરવાનું હોય છે એ પ્રગટ કર્યું હોય આવરણ મટાડીને, તો એમનો મોક્ષ માનવામાં મારે કોઈ વિરોધ નથી. હું તો નિરાવરણ થાય એને મોક્ષ માનું છું, જે નિરાવરણ ન થાય તે ગમે તે કહેવાતા હોય કે મનાતા હોય હું એનો મોક્ષ માનું.
તો નથી, મારે તો વિજ્ઞાન સાથે સંબંધ છે, મારે કોઈ રૂઢિ રીતિ રિવાજ ને માન્યતા સાથે સંબંધ નથી. ઈશ્વર નો અંશ તો કોઈ જીવ છે એમ મને લાગતું નથી, આ સિદ્ધાંત નો શુદ્ધ જોડે છે. પછી ઈશુ ને ઈશ્વર નો અંશ કયો કે વિગ્રહ કયો કે શ્રી રામ કે શ્રી કૃષ્ણ ને કયો, ઈશ્વર નો અંશ કોઈ જીવ છે એમ મને લાગતો નથી. કેમ કે તેને વિરોધ આપતા એવા હજારો પ્રમાણ દ્રષ્ટિમાં મને આવે છે, એક બે ની કેટલા હજારો પ્રમાણ થી હું એનું ખંડન કરેલું, એટલી તર્ક શક્તિ હતી, વિચાર શક્તિ હતી. કેટલીક વાત લીધી છે કે ઈશ્વર નો અંશ જીવને માનવાથી મંદ મોક્ષ બધા વ્યર્થ થાય, પરમ બ્રહ્મ નો એક અંશ એ છે ને, તો મંદ મોક્ષ ની વ્યવસ્થા પછી રહેતી નથી. કેમ કે તો ઈશ્વર નો અંશ છે, ઈશ્વર તો મુક્ત હોય તો એનો અંશ મુક્ત જ હોવો જોઈએ. ઈશ્વર મુક્ત અને એનો અંશ બંધન વાળો એમ તમારે કેવું છે? બાપ મોટો સુપ્રીમ કોર્ટ નો જજ હોય, એનો દીકરો ગાંડો હોય તો એને એમ થાય કે આનું તો કેમ મળ્યું, હું આવડે આ પાય ને મારો છોકરો પાગલ છે, એ માણસ મૂકતો સાથે નથી. ઈશ્વર નો અંશ હતો, એનો અવયવ કહેવાય, અંશ એટલે અવયવ કહેવાય. એની જાતનો હોય કે બીજી જાતનો હોય અવયવ, ઝાડની ડાળી ઝાડની જાતની હોય કે ઝાડની ડાળી કોઈ બીજી લોઢાની આવે કે એલ્યુમિનિયમ ની આવે કે કોઈ બીજી જાતની થઈ જાય, હે એવું તો કઈ બને નહીં. ઈશ્વર નો અંશ જીવને માનવાથી બંધ મોક્ષ વ્યર્થ થાય છે. કેમ કે બંધ કોને થાય? અજ્ઞાનીને થાય. કેમ કે ઈશ્વર જ અજ્ઞાન આદિનો કરતા થયું, ઈશ્વરનો અંશ કોને ઉત્પન્ન કર્યો? કે ઈશ્વરે, ઈશ્વરમાંથી ઈશ્વરનો અંશ ઉત્પન્ન થયો ને એ અજ્ઞાની થયો, એને મોક્ષ કરવાનો બાકી છે. આપણા બંધ મોક્ષની વ્યવસ્થાનું માનો તો એનો અંશ અજ્ઞાની થયો, ઈશ્વરનો અંશ અજ્ઞાની થયો. ઈશ્વર પોતે અજ્ઞાનનો કરતા થયો, અજ્ઞાનનો કરતા જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કેટલા વાંધા પડે? બહુ બહુ સચોટ દલીલ કરી છે આ જગ્યાએ. ઈશ્વર જ અજ્ઞાનાદિ નો કરતા થયો, અને અજ્ઞાનાદિ નો જે કરતા થાય તેને પછી સહેજે અન ઐશ્વર્યપણું પ્રાપ્ત થાય, અને ઈશ્વરપણું એ ખોઈ બેસે. એ પોતે અજ્ઞાન નો કરતા અને ઈશ્વર કેમ કહેવાય? એ તો ઈશ્વરપણું ખોયું એને. એમાં તો ઈશ્વર કરતા જોગ ને ઈશ્વર દોષ પ્રભાવ અર્થાત ઉલટું જીવના સ્વામી થવા જતા ઈશ્વરને નુકસાન ખંભાનો પ્રસંગ આવી રહ્યો છે. અહીંયા હાથ લગાવવા જઈશ કે આ મારો અંશ છે તો નુકસાન ખંભું પડશે, એનું નુકસાન તમને આવશે. મારે કઈ વાંધો નથી, માનું એ માનો. કે ઉલટું જીવના સ્વામી જતા ઈશ્વરને તો નુકસાન ખમવાનો પ્રસંગ આવે તેવું છે. એમ જીવને ઈશ્વરનો અંશ માન્યા પછી પુરુષાર્થ કરવો યોગ્ય શી રીતે લાગે છે? પછી એને પુરુષાર્થ કરવાની શું જરૂરી? તો ઈશ્વરનો અંશ જ છે, એનો છેલ્લે તો ઈશ્વરમાં એને ભળી જ જવાનો છે, પછી શા માટે એને પુરુષાર્થ કરવો? એ જીવ પોતાને વિશે એમ માને કે હું ઈશ્વરનો અંશ છું, અને સરવાળે હું પરમ બ્રહ્મ ઈશ્વરમાં ભળી જવાનો છું, પછી મારે અત્યારે હું કરવો પુરુષાર્થ કરવો જોઈએ, કઈ કરવું જ જોઈએ? આ બધી માથાકૂટમાં મારે હું કરવા ઉતરવું જોઈએ? કોઈ જાતની માથાકૂટમાં મારે ઉતરવાની જરૂર નથી, મુક્ત થવા માટે, સંસારમાંથી છૂટવા માટે. કોઈ પુરુષાર્થ કરવાની શે રીતે યોગ્ય લાગે? કેમ કે તે જાતે તો કઈ કરતા આવતા કરી શકે નહીં, એ તો કરતા છે ઈશ્વર ને, તો એ લોકો નિષ્ક્રિય ઠરાવે છે. પરમ બ્રહ્મ છે એ નિષ્ક્રિય છે, એનો અંશ પણ નિષ્ક્રિય થઈ ગયો. જો બ્રહ્મ નિષ્ક્રિય હોય તો એનો અંશ પણ નિષ્ક્રિય, ઉત્પાદન ને માનતા નથી. શું વિજ્ઞાન નથી ને? ઉત્પાદન ધ્રુવ નું વિજ્ઞાન નથી, એટલે નિષ્ક્રિય જ માને છે પરમ બ્રહ્મ ને, તો એનો અંશ નિષ્ક્રિય થશે. આ તો એમ કહો કે એનો અંશ સક્રિય છે, એ ત્યાં છે એની વાત. કેમ કે ઉત્પાદભાઈ ધ્રુવ વૃક્ષમાં કેવળ જ્ઞાન પ્રયોજન અને એ પરંપરા કેવળ જ્ઞાનીના સંપ્રદાયમાં ચાલે, અન્ય માન્ય ચાલે, બહુ મોટી વાત છે. એટલે તો કરતા અકર્તા માને છે, પરમ બ્રહ્મ ને અકર્તા માને છે, આત્મા ને અકર્તા માને છે, એટલે તો સમયસારમાં અકર્તા માંચે ને લોકો ખુશી થઈ જાય છે. બરાબર આ સમયસર છે અને મારા વિજ્ઞાન પ્રમાણે છે. અને ઘણા વિદ્વાન એમ કે વિજ્ઞાન સમયસર ને કુંકુંદાચાર્ય વિજ્ઞાન ના ઢાળામાં ઢાળી દીધું છે. પંડિત એટલે કરતા કરતા ખરી શકે એ જ્ઞાન થી છૂટે એને મોક્ષ થાય. કોઈને ફલાણી વ્યક્તિને માનવાથી મોક્ષ થાય એ કોઈ મોક્ષ નો માર્ગ નથી. તે જેના ઉદ્દેશે થઈ શકે તેનો ઉદ્દેશ માનવો તેને તેને માન્યું કહેવાય. જ્ઞાને માનીએ છીએ એનો અર્થ એનો ઉદ્દેશ માનીએ છીએ. કાંજી સ્વામી ને માનો છો તેનો અર્થ તમે એના ઉદ્દેશ ને માનો છો. એમ વ્યક્તિને માનવાનો અર્થ શું છે કે એના ઉદ્દેશ ને સ્થિર થાય ત્યારે એનો મોક્ષ પ્રતિષ્ઠા ને સ્થિરતા ત્યારે મોક્ષ સંભવે છે. બાકી બીજી કોઈ ઉપાસના કેવળ મોક્ષ નો હેતુ નથી. હેતુ બાકી બીજી ઉપાસના કેવળ મોક્ષ નો હેતુ નથી, તેના સાધન નો હેતુ થાય છે. એટલે મોક્ષ નું જે સાધન છે એ પહેલાની પૂર્વ ભૂમિકામાં આજીવ આવી શકે છે. એટલે એના સાધન નો હેતુ થાય છે મોક્ષ માર્ગ નો. અને તે પણ નિશ્ચય થાય જ એમ કહેવા યોગ્ય નથી. કેમ કે કોઈ દર્શનો અને ચારિત્રમો ને મંદ કરે છે, પાછા તીવ્ર કરી લે છે. એટલે એને સાધન ક્યારે કહેવાય છે કે સાધ્ય સદાય ક્યારે. એટલે એને હેતુ કહેવાય છે તો પણ નિશ્ચય થાય જ એમ કહેવાય યોગ્ય નથી. એનો નિયમ નથી. મોક્ષ માર્ગ છે એ નિયમબદ્ધ છે. મોક્ષ માર્ગ પહેલાના પરિણામ છે એની અંદર મોક્ષતા આવે છે ને જાય છે, મોક્ષતા આવે છે ને જાય છે. જ્યાં સુધી એ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરતો નથી ત્યાં સુધી એની વાત ખીલે બધા દે નિશ્ચિત કરી. એટલે એ અનિશ્ચિત મારા બહુ સારો ઉત્તર આપ્યો છે. રામાવતાર ને કૃષ્ણ અવતાર ની અંદર બહુ સારા ઉત્તર આવ્યો છે. મધ્યસ્થતા પણ ઘણી પ્રગટ થઈ છે. કેમ કે આ રામ ભક્ત ને કૃષ્ણ ભક્ત જતા મુખ્યપણે રામચંદ્રજી ને કૃષ્ણ બંને ની ભક્તિ એની અંદર બંને ને ભગવાન માને છે. બંને ના મંદિર માં પણ જાય, આના મંદિર માં ન જવું એવું આપણા ભગવાન ના મંદિર છે. કોઈ રામ મંદિર બનતા હતું, કોઈ કૃષ્ણ મંદિર, એમાં કોઈને આંધો વિરોધ નથી. ઈશ્વરના અવતાર માને છે, બંનેને વિષ્ણુ અવતાર માને છે. વિષ્ણુ ભગવાન 24 અવતાર લે છે, વિષ્ણુ અવતાર માને એમાં આ બંને છેલ્લા અવતાર છે. રામ અને કૃષ્ણ 24 અવતાર માના છેલ્લા અવતાર છે, કૃષ્ણ સૌથી છેલ્લા અવતાર. રામચંદ્રજી ને પેલા આપણામાં પણ કાળે રીતે છે. શ્રી કૃષ્ણ છે, દેવીનાથ ભગવાન ના પિતરાય ભાઈ છે, જે 23માં તીર્થંકર છે, પિતરાય ભાઈ. રામચંદ્રજી છે 20માં તીર્થંકર વખતે મુનિ સુવ્રતનાથ ભગવાન ના સમકાલીન છે. આ દેવીનાથ ભગવાન ના સમકાલીન છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર કોણ છે? બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર તે કોણ છે?
સૃષ્ટિના હેતુરૂપ ત્રણ ગુણ ગણી તેના આશરે રૂપ આપ્યું હોય તો તે વાત બંધ બેસી શકે. રૂપક, રૂપ એટલે રૂપક ખરેખર નહીં, કેમ કે એ લોકો બ્રહ્માને સૃષ્ટિના ઉત્પન્ન કરતા માને છે, મહેશ્વર એટલે શંકરને સૃષ્ટિના વિનાશ કરતા માને છે, અને વિષ્ણુને જ્યાં સુધી સૃષ્ટિ રહે ત્યાં સુધી એનું સંચાલન અને પાલન કરનારા માને છે. એક માણસનો નાશ કરે તો અપરાધી ગણાય, એક માણસનો નાશ કરે તો અપરાધી કહેવાય, ફાંસીની સજા આપે. આખી સૃષ્ટિનો નાશ કરે એને કાંઈ અપરાધ નહીં, એને ઈશ્વર ગણાય. માન્યતામાં કેવું હાલે છે, એવી સ્થૂળ માન્યતા હોય છે કે સંહાર કરે. શું કરે? સૃષ્ટિનો એ સંહાર કરે એવો શબ્દ આવે છે. પાછો એમ ન કરે કે વ્યય થાય છે, હળવો શબ્દ નથી વાપરતા. સૃષ્ટિ સંહાર, સૃષ્ટિ ઉત્પાદ. એક માણસનો સંહાર કરે, અરે એક પ્રાણીનો સંહાર કરે, બકરી મારે છે તો એને હિંસાનો દોષ લાગે જ. સૃષ્ટિનો સંહાર કરે કોણ છે? તો તમે ઈશ્વર છે, મહાઈશ્વર. ઈશ્વર નહીં, મહાઈશ્વર તે મહેશ્વર. શ્રદ્ધામાં ચાલે છે. સૃષ્ટિના હેતુરૂપ એટલે ઉત્પાદ વ્યયને ધ્રુવ એમ કેવું છે. ઉત્પાદ વ્યયને ધ્રુવ, સૃષ્ટિમાં બધા પદાર્થોના પરિણામ છે. ઉત્પાદ વ્યય ધ્રુવ ચાલુ જ છે બધા પદાર્થોમાં. એને રૂપક આપી દઈએ ઈશ્વરનું નામ જોડીને બ્રહ્મા વિષ્ણુ મહેશ, ઠીક છે, બંધ બેસી શકે. ઉત્પાદ વ્યય ધ્રુવ સાથે એને બંધ બેસે છે. તથા તેવા બીજા કારણોથી તે બ્રહ્માદેવનું સ્વરૂપ સમજાય છે, એને ભરતી વાત બધી છે. પણ પુરાણોમાં જે પ્રકારે તેનું સ્વરૂપ કહ્યું છે તે પ્રકારે સ્વરૂપ છે તેવું તેમનું ત્રણેયનું સ્વરૂપ છે પુરાણમાં જે આવે છે એમ માનવા વિષયમાં મારું વિશેષ વલણ નથી, એ માનવાનું તૈયાર છે. અને ત્રણેયને એની પત્નીના નામ આવે, પછી એને આનાથી આ ઉત્પન્ન થયા, આનાથી આ ઉત્પન્ન થયા, એવી બધી ગડબડ ઘણી આવે છે. એ પુરાણની વાત મને મંજૂર નથી, કેમ કે તેમાં કેટલાક ઉપદેશ અર્થે રૂપક કયા હોય એમ પણ લાગે છે. લોકોને ઉપદેશ આપવા માટે આવી બધી વાત જોડી કાઢી હોય એવું લાગે છે. તથાપિ આપણે પણ તેનો ઉપદેશ તરીકે લાભ લેવો, એટલે ઉત્પાદ ધ્રુવ તરીકે લાભ લેવો. પણ જે પુરાણમાં બ્રહ્માદિનું સ્વરૂપ કહ્યું છે એને સિદ્ધાંતમાં ફિટ કરવાની જંજાળમાં પડવું નહીં. લાઈન પકડાવી, સામાજીને અત્યારે સિદ્ધાંત બોધની અંદર પ્રવેશ આપવા જેવો નથી એમ કેવું છે એમનું. એને ઉપદેશ બોધમાં રાખવા જેવો છે. તો કે તમે સિદ્ધાંતની જંજાળમાં પડતા નહીં અત્યારે, તમારું કામ નથી, તમે ખોવાઈ જાઓ. એટલે એ તમે આપણે એટલે કે તમારે તમારે ન કહે, આપણે અત્યારે એ પડવા જેવું, પોતે બધા સિદ્ધાંત જાણે છે, તમારે પડવા જેવું નથી. ભાષામાં કેવું હોય, આપણે આમ ન કરાય, એમ એ મને ઠીક લાગે છે. સિદ્ધાંતમાં તમે પડો એ મને, ન પડો એ મને ઠીક લાગે છે. એ રીતે બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ, મહામેશ્વર કહો કે મહાદેવ કહો, એનો ઉત્તર આપ્યો. છેલ્લો પ્રશ્ન 27મો છે, એ અહિંસા ઉપરનો છે, કે મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવો કે મારી નાખો? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ. મિત્ર ત્રીજો રસ્તો કોઈ બતાવી દે, ભાઈ તમારે દૂર થઈ જવું, કાંઈ એને દૂર કરી નાખતો, પણ એ દૂર જતો નથી, બાઈને જ બેઠો છે. બારણેથી બહારની ઓરડામાં પૂતે હોય અને બારણે બેસી ગયો હોય, એ સ્ત્રી બારણેથી ખસે નહીં, હું બારણે જઈ શકું નહીં, હવે શું કરું, હું ફળો મારે છે કડવા માટે, તો એને કડવા દેવો કે મારે જીવવા માટે એને મારી નાખવું. વિચાર ના પડાય તેવું છે આમાંની માણસ ને, કેવું ભલે તમને કરડે એવું સીધું ના મારે કેવું જોઈએ, તમને વિચારમાં પડાય એવું છે એટલે કહેવાય, કેવું તો એ જ કેવું છે મારે, પણ તમને સીધું ન કહેવાય એવું કે ભલે તમને કહી દે, એવું તો કઈ કહેવાય નહીં, સીધું કહેતા તો જરાક વિચાર કરવો પડે એવો છે. તો પણ એમ ન કહેવાતું હોય તો પણ તમે જો દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય કે આ દેહ ગમે ત્યારે પડવાનો છે, એનું આયુષ પૂરું થયું એટલે રાખવા રહેવાનો નથી, આ નિત્ય વસ્તુ છે, હું દેહ તે હું નથી, હું નિત્ય છું અને દેહ અનિત્ય છે, જો એમ તમે જાણ્યું હોય તો પછી આ અસારભૂત દેહના રક્ષણ અર્થે, જે રાખ્યો રહેવાનો નથી એના રક્ષણ અર્થે તમારે સર્પને મારવો કેમ યોગ્ય હોય, જે જે દેહમાં કાંઈ સાર નથી એનું રક્ષણ કરવા માટે કોકને મારી નાખવો એ વાત કેમ યોગ્ય હોય, એ વાત યોગ્ય દેખાતી નથી. ભલે એ જેને દેહમાં પ્રીતિ રહી છે પછી એ દેહમાં એને કોને સર્પને પ્રીતિ થઈ, એને શું કરવા કરડે છે કે એને પ્રીતિ થઈ કે લાવાને બટકું ભરું કેમ બીજાને નહીં, તમારા દેહમાં એને પ્રીતિ થઈ છે ને તમારો દેહ તમને અસર લાગ્યો છે, બે વાત જો હારે હોય તો ભલે કરડે તો વાંધો નથી, બાકી તમારે મારવો કેમ યોગ્ય હોય, જેને આત્મહિત ઈચ્છવું હોય તેને તો ત્યાં પોતાના દેહને જતો કરવો એ જ યોગ્ય. સર્વ તમારે કરડવા દેવો એમ નહીં, તમને તમારા આત્માનું હિત પ્રિય હોય તો તમારે દેહને જતો કરવો યોગ્ય છે, આત્માને બચાવવો હોય તો દેહને જતો કરવો, બે વાત છે, દેહને રાખવો છે કે આત્માને રાખવો છે નક્કી કરી દીધું, દેહ ને રાખવો છે પણ રાખવો નહીં રે, આમે જવાનો છે, પછી આત્માને આત્માના રક્ષણ અર્થે ભલે નહીં જતો એમ કે છે. ભલે મૃત્યુ કરી મૃત્યુ કોઈ પણ રીતે મરીને પણ તું તારા આત્માનું કલ્યાણ, મને કોઈ બે વાર પસંદ કરવાની છે, દર્શન થી બધું મીઠું લાગે છે, કુટુંબ પરિવાર પૈસા આબરૂ કીર્તિ શરીર બધું દર્શન થી મીઠું મીઠું લાગે, ભેરું ભેરું લાગે છે, અને બીજી રૌરવ નરકની તમતમ પ્રભાની વેદના છે, સાતમી નાર્ક બે ની પસંદગી કરવાની છે, શેની કરો સાતમી નાર્ક પસંદ કરો, દર્શન મોહ ને પસંદ કરો તો નથી, કેમ કે અનંત વાર જે સાતમી નારકી દર્શન મોહ ને પસંદ કરવા જતા અનંત વાર જે સાતમી નારકી, એના કરતા દર્શન મોહ નો નાશ થતો હોય તો ભલે એક વાર સાતમી નારકી જ આવું કરો, એવી રીતે વેદના ને પસંદ કરી છે કદાપી આત્મહિત ઈચ્છવું ન હોય તેને કેમ કરવું, તમે તર્ક કરશો કે આત્મહિત ન ઈચ્છવું એને શું કરવું, તો કે તેનો ઉત્તર એ જ અપાય કે તેને નરકાદીમાં પરિભ્રમણ કરવું, આત્મહિત ન કરવું હોય તો ચાર ગતિમાં રખડવું અને નરક નિગોદમાં જવું,
અર્થાત સતને મારવો, જે મારવાથી એને હિંસામાં પાપ લાગીને પાપનો સ્વરૂપ ભોગવવો પડશે. અર્થાત સતને મારવો તો એવો ઉપદેશ તો અમે ક્યાંથી કરીએ? સતને મારવાનો અમે ઉપદેશ આપશો
નહીં,
તમારા પાપ તમે જાણો. બાકી અમે કરવું કરાવવું અનુભવવામાં ક્યાંય ઉભા રહીએ એમ નથી. અને આ જે વૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય. મારવાનો ઉપદેશ કોણ કરે? જે ઉપદેશકો હિંસાનો ઉપદેશ કરે છે તે અનાર્ય વૃત્તિ વાળા છે. એમ અહીંથી અનાર્ય વૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય, તે તો અમને ને તમને સ્વપ્ને પણ હોય. એ વાત તો હિંસાની વાત તો સ્વપ્ને પણ ઈચ્છવા યોગ્ય નથી. ગાંધીજી અહીં શકતા કે શ્રીમદજી અહીં શકતા? હવે સંક્ષિપ્તમાં આ ઉત્તરો લખીને પત્ર પૂરું કરું છું. ષડદર્શન સમુચ્ચય ગ્રંથ વિશેષ સમજવાનો યત્ન કરશો, કેમ કે એમને અન્ય બધીના જે છે બીજા દર્શનોના પ્રશ્નો પૂછ્યા છે, એનું વિસ્તારથી સમાધાન ત્યાં ન્યાયપૂર્વક આપવામાં આવ્યું છે. આ પ્રશ્નોના ઉત્તરમાં મારા લખાણના સંકોચથી એટલે સંક્ષિપ્તમાં લખ્યું છે માટે તો આઠ પેઠ્યા છે. તમને સમજવું વિશેષ મૂંઝવણવાળું થાય જો તમને નહીં સમજાય એમ કે સમજવામાં મૂંઝાશો એવું ક્યાંય પણ હોય તો વિશેષ કાંઈક વિચારશો, વધારે વિચાર કરજો, વિચારશો તો કાંઈક વધારે સમજાશો. અને છતાંય કાંઈ પણ પત્ર દ્વારા એ પૂછવા જેવું લાગે તો પૂછશો, છૂટ આપે છે. મારે પત્ર લખશો હું જાઉં નહીં, ગમે ત્યારે મને પત્ર લખવાની તમને છૂટ છે. તો ઘણું કરીને તેનો ઉત્તર લખીશ, ઉત્તર લખીશ એમ નહીં પણ ઘણું કરીને તમને ઉત્તર
લખીશ.
અભિપ્રાય છે ઉત્તર લખવાનો, લખાય ન લખાય બીજી વાત છે. વિશેષ સમાગમે સમાધાન થાય, વિશેષ તો સમાગમે સમાધાન થાય તે મને વધારે યોગ્ય લાગે છે. પત્ર કરતા પણ તમે રૂબરૂ સમાગમમાં આવો એ વધારે ઈચ્છનીય છે. એથી તને આત્મ સ્વરૂપને વિશે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા વિચારને ચિંતામાં રહેનાર મારા અત્યારના પરિણામમાં જે કઈ વિચારું છું એ આ વિશેષ મારા અત્યારના વિચારો ચાલે છે. ગાંધીજીનો પત્ર અહીંયા પૂરો થાય
છે.
531મો પત્ર સૌભાગ્યમાં આપના લખેલા ત્રણેય પત્રો પહોંચ્યા છે, જેનો પરમાર્થ હેતુએ પ્રથમ હોય, તેનો એટલે જે વ્યક્તિનો પરમાર્થના હેતુથી એટલે ધાર્મિક કારણથી ધર્મ પામવાના કારણથી પ્રસંગ એટલે સમાગમ વાળતો થતો હોય, હળવા મળવાનું થતું હોય, તે એવા જે થોડી એક વિગત જો આ જીવિકાદિ પ્રસંગ વિશે લખે કે જણાવે, શું એ મારે તો ઘણી તકલીફ છે, મારે તો ઘણી મુશ્કેલી છે, મારે ઘણી ઉપાધિ છે, એવી બધી વાતો ધર્મની વાત કરવાની બદલે એવી પોતાના સંયોગ નબળા હોય તે નબળા સંયોગની વાત કરે જણાવે તો તેથી મને તો ત્રાસ આવી જાય. મારા સંયોગને સંભાળવાનો મારો ઉપયોગ કામ કરતો નથી તો બીજાના સંયોગને સંભાળવામાં મારો ઉપયોગ કેવી રીતે કામ કરે એમ કે મારા સંયોગ સંભાળવા એમાં હું ત્રાસી જાઉં છું તો પછી તમારા સંયોગમાં વાત આવે ને તો એમ તો ત્રાસી જાય. એટલા બધા ઉપાધિથી પોતે દૂર રહેતા ત્રાસ આવી જાય છે. પણ આ કળીકાળ
મહાત્માના ચિત્તને પણ ઠેકાણે રહેવા દે તેવો કરિકાળ. એટલે સંયોગો અને સંયોગમાં આવનારા જીવો, અત્યારે એવા હીન પરિણામ વાળા જીવો વધારે હોય છે, એની સંખ્યા ઘણી હોય છે. અને એવા સંયોગોની ચિત્ર વિચિત્રતા પણ એવી જ ઊભી થાય છે કે એ લોકો એવું જ કરવાના. ત્યારે એમ કે સત્પુરુષ હોય તો પણ એને એનું ચિત્ત સ્વસ્થ રહેવું એ મુશ્કેલ વાળી વાત થઈ જાય છે. એમ વિચારીને મેં તમારા પત્રો વાંચ્યા છે, એવો અભિપ્રાય રાખીને તમારા પત્રો વાંચ્યા છે, એટલે શું કે તમારા પત્રમાં પૂરો ઉપયોગ એકો નથી. થોડુંક વાંચીને ખ્યાલ આવે છે, ઘરે આપ્યો એ રામાયણ પછી એમણે શરૂ કરી છે, એટલે પૂરો ઉપયોગ પણ દીધો નથી. એમ વિચારીને મેં તમારા પત્રો વાંચ્યા છે, તેમાં વેપારની ગોઠવણ વિશેમાં જે આપણે લખ્યું તે હાલ કરવા યોગ્ય નથી. અમુક જાતનો વેપાર ગોઠવવો હશે એમાં કે મારી સલાહ પડતી નથી, આ વેપારમાં અત્યારે ગોઠવો એ હું અત્યારે મારી સલાહ એ યોગ્ય નથી લાગતી. બાકી તે પ્રસંગમાં તમે જે કાંઈ જણાવ્યું છે તે કે તેથી વધારે મારે તમારી વતી કાંઈ કરવું હોય તો તે કરવામાં કોઈ કામ નથી, કામ કરવામાં આગત નથી. કેમ કે તમારામાં હું કોઈ મારામાં ને તમારામાં મારો તમારો ભેદ નથી જોતો, કે તમારું છે એટલે મારું નથી ને એવું હું નથી જોતો. અભેદતા ઘણી છે. એટલે તમે એ પ્રસંગ માટે જે કાંઈ કહેવા માંગો છો, કામ કરવાનું કહો છો, તો તમારી વતી કાંઈ પણ કરવું હોય તો એમાં મને હરકત હોઈ શકે. હું પ્રેમથી કરું, વાત્સલ્યથી કરું, મને કઈ વાંધો નથી. કેમ કે તમારા પ્રત્યે મને અન્ય ભાવ નથી, અન્ય ભાવ એટલે જુદા પ્રાણીનો ભાવ નથી, આટલો પ્રેમ છે. છતાં એમને પોતાને બાહ્ય સાંસારિક કાર્યો કરવામાં ઘણો ત્રાસ થતો હતો, ઘણી ઉપાધિ એ સહન કરી શકતા ન ખમવા યોગ્ય ખમીએ છે એમ લખે છે. એ રીતે એ પત્રની અંદર સૌભાગભાઈની સાંસારિક અને વ્યાપારિક વિષય થોડી ચર્ચા છે, પણ એમની પોતાની યોગ્યતા વિશે એની અંદર આવી જાય છે. 532માં પત્ર પણ સૌભાગભાઈ ઉપર છે અને તે ઉપરના પોસ્ટ કાર્ડના અનુસંધાનમાં છે કે તમારા લખેલા ત્રણેય પત્રોના ઉત્તરનું એક પત્ર આજે લખ્યું છે. એક જ તિથિ છે, બંને મિત્ર એક જ નાખ્યું છે. આ સો વધવા છેલ્લા પત્રો છે 27મા વર્ષના, જે બહુ સંક્ષેપમાં લખ્યું હોવાથી તેનો ઉત્તર વખતે ન સમજી શકાય એટલે એમને ખોટું લાગે કે ભાઈ આ મારું કામ કરવાની જ ના પાડે. બહુ દુકાનમાં લખ્યું એટલે એમ સમજી જાય કે આ તમારો કામ કરવાની એમને ઈચ્છા નથી. તેથી ફરીને આ પત્ર લખ્યું છે. એટલે વિકલ્પ આવ્યો પાછો કે તમારું ચિંધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો કરવામાં અમને વિષમતા નથી. ફક્ત અમારે આત્મભાવ જાળવીને કરવું છે. પછી અમારા કુટુંબનું કરવાનું હોય કે તમારા કુટુંબનું કરવાનું હોય, અમારે બે સરખું જ છે. અંદરમાં આત્મભાવ સંભાળી રાખે છે. પછી જે થતું હોય તે થાવ, ન થતું હોય તે ન થાવ, આત્માને હાથે લઈએ છીએ. અમને કાંઈ વિષમતા નથી, પણ અમારું ચિત્ર હાલ તમે જે કામ લખો છો તે કરવામાં ફળ નથી, એટલે એનો કોઈ સારું પરિણામ નહીં આવે, તમારા આર્થિક લાભમાં એ કામ નહીં નીવડે એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપસમાવવો એટલે શાંત કરવો એમ કહે છે. અમારું ચિત્ત એમ કહે છે કે આ વેપાર અત્યારે તમારે કરવા દેવો નથી, તમે રડવા જશો ને નુકસાન લાગી જશે, ક્યાંથી દેશો તમારી પાસે પૈસા. તે ધીરજથી સાક્ષીવત જોવાનું શરીર રૂપ છે, માટે આમ ઉપસમાવો એમ આગળ શું થાય છે તે ધીરજથી જોવો, સાક્ષીવત જોવું એ શરીર રૂપ છે. જે પ્રસંગ જે પરિસ્થિતિ જે ઊભી થાય એમાં મમત્વ કર્યા વિના, સાક્ષીવત એટલે મમત્વ કર્યા વિના જોયા કરો શું થાય છે, એને જોયા કરો એ તમને શ્રેયરૂપ છે. તેમ હાલ બીજો કોઈ ભય રાખો બધો. અને તમે વેપાર ધંધો ન ગોઠવાય તો પણ તમે તમારી પરિસ્થિતિનો ભય રાખશો નહીં. ન તો ભય રાખશો, ન તો ઉતાવળે કોઈ ખોટો ધંધો કરી લેશો. અને આવી જ સ્થિતિ બહુકાળ રહેવાની છે એટલે ઘણા લાંબા કાળ સુધી તમે આવી દરિદ્ર અવસ્થામાં રહેશો એમ પણ છે ને. એવું પણ તમે માની બેસતા નહીં, ગભરાશે કે આમ નામ ક્યાં સુધી આવું બધું વહેલા કરશે. કંઈક બે પાંચ વર્ષ હોય તો સારું, એવી ચિંતા કરવાની તમારે જરૂર નથી. એટલે એ પ્રકારની ચિંતાથી તમે મુક્ત થઈ અને આત્મશ્રેયમાં વધારે તમે આવો અમારા સમાગમથી. એ ઊંડે ઊંડે પણ પોતાના સમાગમથી જે લાભ લેવાનો છે એના ઉપર વજન દે છે. બીજું બધું ગણું કરીને બીજી ચિંતા રાખે અને આત્મ કલ્યાણ વાંચે, બે વાત સાથે બધી બધે આત્મ કલ્યાણ કરનારને બીજી ચિંતા છૂટે તો જ આત્મ કલ્યાણ થાય એવો સિદ્ધાંત છે. એવો એમ પણ એમાંથી નીકળે છે.